कुक्षीरत्नं शब्दजेतरात्मजं राजचंद्र महावन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 70 अगस्त 2008। श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 593 आपनो स्वाध्याय चालू छे। પણ કોઈ પણ જાતની સંસાર બુદ્ધિથી આ કાર્ય થયું નથી અને સંસાર કાર્યના પ્રસંગથી પત્ર સમાચારની મારી ઈચ્છા નથી। આ જે કંઈ પત્રાદી લખવાનું થયું છે તે માત્ર કોઈ જીવના કલ્યાણની વાત વિશેમાં છે અને તે જો કરવામાં ન આવ્યું હોત તો એક પ્રકારે કલ્યાણરૂપ હતું પણ બીજા પ્રકારે ચિત્તની વ્યગ્રતા ઉત્પન્ન થઈ અંતર ક્લેશવાળું થતું હતું। એટલે જેમાં કંઈ સંસારાર્થ નથી, કોઈ જાતની બીજી વાંછા નથી, માત્ર જીવના હિતનો પ્રસંગ છે એમ ગણી લખવાનું થયું છે। પત્ર તો અંબાલાલભાઈ ઉપરનો છે અને મુનિશ્રી ઉપર જે પત્ર પરમ કૃપાળુદેવે લખ્યો છે એ વાત ફરીથી અંબાલાલભાઈને જણાવે છે કૃપાળુદેવ કે મુનિશ્રીએ પત્ર વ્યવહાર કર્યો અને એને કારણે સમુદાયની અંદર જે વાત ચર્ચાનો વિષય બની, પંચ મહાવ્રતધારી સાધુને પત્રાચાર એ યોગ્ય નથી અને એ માટે થઈને ભગવાને જે જે આજ્ઞા આપી છે એ આજ્ઞાનું કેવી રીતે પાલન કરવું, સર્વસંગ પરિત્યાગની અંદર જે પ્રકારના પછખાણની અંદર જે ભાવ નિહિત છે એનું સંપૂર્ણપણે પાલન એ સાધુએ અથવા તો કોઈ પણ એ વ્રતધારીએ કરવું પડે। પરંતુ કૃપાળુદેવ શાસ્ત્રની અંદર જે આજ્ઞાઓ કીધી હોય એ આજ્ઞાઓનું આખરે પાલનનો હેતુ શું હોય છે? હેતુ એ હોય છે આત્મકલ્યાણ। એ આત્મકલ્યાણને લક્ષ્યમાં રાખીને એ આજ્ઞાઓનું પાલન કરવામાં એનો તે પ્રકારે અર્થઘટન કરવું માટે શાસ્ત્રોની અંદર આવી આજ્ઞાઓની સાથે અપવાદ અથવા તો આગાર કહેવામાં આવ્યા છે, તે આગાર કૃપાળુદેવ અહીંયા સમજાવે છે। આ અહીંયા આ ગુરુગમ જેને કહીએ, ગીતાર્થ પણ જેને કહીએ કે કોઈ પણ વાત કહેવામાં આવી હોય તો એનું તાત્પર્ય, એનો ભેદ, એનું રહસ્ય અને કયા સંદર્ભની અંદર એ વાતનું કઈ રીતે અર્થઘટન કરવું ઘટે, આ જે વિવેક બુદ્ધિ જે છે આ વિવેક એ ગુરુગમનું બહુ ઉજળું પાસું છે અને એવો વિવેક દેશ કાળ સ્થળ પાત્ર ભેદ આ બધાના સંયોગોને લક્ષ્યમાં રાખીને ગુરુ કરતા હોય છે। આ જ સદગુરુની વિશેષતા છે। વિવેકયુક્ત શાસ્ત્રની આજ્ઞાઓનું પાલન કેમ કરાવવું અને કેમ થઈ શકે એ પરમ કૃપાળુદેવે અહીંયા મુનિશ્રીને કહ્યું છે। એટલે કહ્યું છે કે તમને આજ્ઞા આપી હતી અને તમે પત્ર વ્યવહાર કર્યો તો તમે આજ્ઞાનો ભંગ કર્યો, ભલે તમારી ઈચ્છા એ જ હતી, હેતુ એ હતો કે ભાઈ કોઈ પણ પ્રકારનું આત્મકલ્યાણ માટે થઈ અને અમે તો આ લખ્યું હતું, ભલે કર્યું પણ તમારે તેનો ભંગ કરવો ઘટે નહીં અને ભંગનું જે પરિણામ છે તે અભંગથી વિશેષ આત્મહિતકારી હોય તો પણ સ્વેચ્છાથી ભંગ કરવો ઘટે નહીં, કારણ કે જીવ રાગ દ્વેષ કે અજ્ઞાનથી સહેજે અપરાધી થાય છે। આ એક અહીંયા બતાવ્યું છે સૂક્ષ્મતા કે તમે ભલે કોઈ બીજા ઉચ્ચ હેતુથી આજ્ઞાનો ભંગ કર્યો છે પણ સ્વેચ્છાથી તો આજ્ઞાનો ભંગ થાય જ નહીં, આજ્ઞાનો ભંગ કરવો હોય તો પણ જેમની પાસેથી આજ્ઞા મેળવેલી છે એમની પાસેથી આજ્ઞા માટેના આગાર લેવાય, પણ સ્વેચ્છાથી તો કરવો ઘટે નહીં. એટલે કે જો અભંગની ભલે અભંગ વિશેષ હિતકારી છે આત્માનું, છતાં પણ ભંગનો દોષ જેવો તેવો નથી. ભંગ કરવો ઘટે નહીં. કારણ શું? જીવ રાગ દ્વેષ કે અજ્ઞાનથી સહેજે અપરાધી થાય છે. આ ભયસ્થાન એ છે કે વ્યક્તિ જ્યારે વિચાર કરે પોતે પોતાની મેળે, ત્યારે એ પોતાને ધ્યાનમાં રાખીને પોતે જ વિચાર કરે છે. એટલે એનો વિચાર પક્ષપાતી હોય છે. એ ભલે ગમે તેટલી ઊંચી વાતો કરે પણ એના વિચારમાં રહેલો પક્ષપાતનો દોષ એને લક્ષમાં આવતો નથી. પણ જો ત્રાહિત વ્યક્તિ ગુણીજન ગુરુજન એવા કોઈ ઉચ્ચ દશાના પુરુષને સાથે રાખીને, તો એ વિચારમાં ક્યાંય દોષ આવતો હોય, ક્યાંય સમજફેર થતી હોય, ક્યાંય ગેરસમજ આવતી હોય, તો એ એ લક્ષ્ય દોરી શકે છે. એટલે કે છે કે એ અજ્ઞાનથી સહેજે અપરાધી થાય છે. તેનો વિચારેલો હિતાહિત વિચાર ઘણીવાર વિપર્ય હોય છે. કેટલી બધી સૂક્ષ્મતા આપી છે. કોઈ પોતે વિચારે કે મેં જે કર્યું છે સારું જ છે, સાચું જ છે, બરોબર જ છે, યોગ્ય જ છે, ઉચિત જ છે, પોતેને પોતે જ નિર્ણય આપે, પોતે જ પોતાનો ન્યાયાધીશ બને. પરમાર્થ માર્ગની અંદર આગળ વધતા જીવો માટે કહ્યું છે કે જ્યારે જ્યારે તારા કૃત્યનો નિર્ણય કરવો હશે ત્યારે તારે નહીં કરવો, લેટ અધર્સ ડુ, બીજાને કરવા દે. અને બીજા જેને તું માનતો હો કે મારાથી થોડું સારી રીતે વિચારી શકે એમ છે, હું જેટલું વિચારું છું એના કરતા એ વધારે સારી રીતે, જે વિષયની અંદર વિચાર કરવો છે એમાં એનો અધિકાર વધારે છે, જે ક્ષેત્રમાં વિચાર કરવો છે એમાં એનો અભ્યાસ વધારે છે, જે મારે વાત વિશે વિચાર કરવો છે એમાં એનો અનુભવ વધારે છે. તો જ્ઞાન અનુભવ, અભ્યાસ અનુભવ, વય અનુભવ, આ બધા પાસા છે ગુણીજનના. ગુણીજન પ્રત્યે વિનયમિત થવું જોઈએ, એને પૂછવું જોઈએ કે મેં આ નિર્ણય લઉં છું. કારણ કે હિતાહિતનો વિચાર જીવ પોતે જ કરે તો પક્ષપાતી બની જવાનો પૂરેપૂરો સંભવ છે. અને કહે છે કે એથી કરીને એનો વિચાર વિપર્ય હોય છે. વિપર્ય એટલે વિપરીત, હિતથી વિપરીત, આત્મકલ્યાણમાં બાધારૂપ થાય એવો હોય છે. આમ હોવાથી તમે જે પ્રકારે ભંગ તે પછખાણ કર્યું છે તે અપરાધ યોગ્ય છે. મુનિશ્રીને કહે છે કે તમારા હેતુની સાથે અમારો કોઈ વિરોધ નથી. તમે તો માત્ર જ્ઞાન હેતુ પત્ર વ્યવહાર કર્યો છે, પણ તમે સ્વેચ્છાથી આજ્ઞાનો ભંગ કર્યો છે એટલે અપરાધ યોગ્ય છે. અને તેનું પ્રાયશ્ચિત પણ કોઈ રીતે ઘટે છે. માત્ર અપરાધ એની કબૂલાત જૈન દર્શનમાં પૂરતી નથી, પ્રાયશ્ચિત સાથે રહેલું છે. એટલે પ્રતિક્રમણમાં રોજ પોતાના જાણતા અજાણતા થયેલા પાપો અપરાધ એની માત્ર કબૂલાત કરી લેવી, આલોચના કરી લેવી પૂરતી નથી. એ આલોચના પછી એની પ્રાયશ્ચિતની અંદર એ જીવોની અને એ દુર્વ્યવહારની દુષ્કૃત્યની ક્ષમાપણા, અને પ્રાયશ્ચિતની અંદર એ ચોવીસે ચોવીસ તીર્થંકર જેના શાસનમાં આપણે છીએ એના કૌશકની અંદર એટલો સમય કાયાને વસી રહેવી અને પ્રભુના ધ્યાનની અંદર અર્પિત થવું, આ બહુ મોટી સજા છે. પ્રાયશ્ચિત છે, પણ એ પ્રાયશ્ચિત કેવું છે? જીવને પોતાના સ્વરૂપની નજીક લઈ જાય, નિકટ લઈ જાય, આત્માનું સાનિધ્ય અને સામિપ્ય ઊભું થાય છે કાયોસર્ગ. ધ્યાનથી પણ આગળની શ્રેણી કાયોસર્ગ. આ જૈન દર્શનનો એક અદભુત યોગ છે. ધ્યાનથી પણ આગળની શ્રેણી છે કાયોત્સર્ગ, કાયાનો ઉત્સર્ગ કરી અને પોતાના સ્વરૂપની અંદર લીન થવું, અદ્ભુત વાત છે. એટલે અહીંયા કહ્યું છે કે તમારે લેવું પડે. હવે મુનિને કહે છે કે તમે જે વિચારો છો એ તમારે તમારા ગુરુ પાસે વાત કરવાની છે. કેવી રીતે? જુઓ, મુનિને માર્ગદર્શન આપે છે. કોઈ જાતની સંસાર બુદ્ધિથી આ કાર્ય થયું નથી, અને સંસાર કાર્યના પ્રસંગથી પણ પત્ર સમાચારની મારી ઈચ્છા નથી. આ જે કંઈ પત્રાદિ લખવાનું થયું છે તે માત્ર કોઈ જીવના કલ્યાણની વાત વિશેમાં છે, અને તે જો કરવામાં ન આવ્યું હોત તો એક પ્રકારે કલ્યાણરૂપ હતું, પણ બીજા પ્રકારે ચિત્તની વ્યગ્રતા ઉત્પન્ન થઈ અંતર ક્લેશવાળું હતું. એટલે જેમાં કંઈ સંસારાર્થ નથી, બીજી જાતની વાંછા નથી, માત્ર જીવના હિતનો પ્રસંગ છે એમ ગણી લખવાનું થયું છે. તમારે તો એ જ કબૂલાત તમારી હોઈ શકે કે આ ન કર્યું હોત તો સારું હતું. બે કારણ લખે છે કે એક તો કોઈ જીવના કલ્યાણનું કારણ હતું, ન કર્યું તો સારું હતું, પણ એક બીજું પણ કારણ કે જો મેં આ ન કર્યું હોત તો એથી કરીને મારા અંતરમાં ક્લેશ ઉત્પન્ન થાત, અને એ ક્લેશ ઉત્પન્ન થાત, અંતર ક્લેશ, ચિત્તની વ્યગ્રતા ઉત્પન્ન થાત, સાધુના સાધકના ચિત્તમાં વ્યગ્રતા ઉત્પન્ન થાય, એ સાધનાના માર્ગમાં સ્થિર થઈ શકે નહીં. જે નિમિત્ત બન્યું હોય, જે કારણ બન્યું હોય, એ કારણનું એને સમાધાન મેળવી લેવું પડે, અને એ સમાધાન મેળવી લે એટલે એ વાત મનની અંદરથી, ચિત્તમાંથી ખસી જાય. કેટલાક વિચારો એવા ચિત્તની અંદર ખૂસેલા હોય છે કે જ્યાં સુધી એ હોય, જેમ આંખની અંદર કણું હોય ત્યાં સુધી આંખ સ્વસ્થતા પ્રાપ્ત ન કરી શકે, એમ ચિત્તની અંદર કોઈ એક વાત જો બેસી ગઈ હોય તો એનું પણ નિરાકરણ એ જ્ઞાનીઓએ કહ્યું છે. કેમ કે સાધનાના અંદર સ્થિરતામાં આ બાધક છે, આ વ્યવધાન છે, સાધનામાં વ્યવધાન છે. આ વ્યવધાનને ટાળવા માટે અવધાન કીધું છે. અવધાન એ એક વિષય ઉપરનું તીક્ષ્ણ ઉપયોગથી એમાં જોડાઈ જવું, તે અવધાન, અને એમાં બાધા ઉત્પન્ન થાય તે વ્યવધાન. એટલે કે છે કે આ કોઈ સંસારાર્થ મેં કર્યું નથી, પણ માત્ર જીવના હિતનો પ્રસંગ છે એમ ગણી લખવાનું થયું છે. હજી આગળ વિચારે મુનિશ્રીને કેમ વિચાર કરવો, મહારાજે પછખાણ આપેલ તે પણ મારા હિતને અર્થે હતા, કે કોઈ સંસારી પ્રયોજનમાં હું ન પડી જાઉં અને તે માટે તેમનો ઉપકાર હતો, પણ મેં સંસારી પ્રયોજનથી એ કાર્ય કર્યું નથી અને તમારા સંઘાડાના પ્રતિબંધને તોડવા એ કાર્ય નથી, તો પણ એક પ્રકારે મારી ભૂલ છે, તો તે અલ્પ સાધારણ પ્રાયશ્ચિત આપી ક્ષમા આપવી ઘટે છે. એક સર્વસંગ પરિત્યાગી સાધુને એક જ્ઞાનની દ્રષ્ટિએ થયેલો પત્ર વ્યવહાર, પણ સાધુ ધર્મના આચારમાં થયેલી ઉણપ, એનો ભંગ, એ ભંગ પણ આજ્ઞાથી નહીં, સ્વેચ્છાથી, હેતુ કલ્યાણનો, જીવના કલ્યાણનો હેતુ ઉત્કૃષ્ટ હોવા છતાં પણ સાધના માર્ગની એમની મર્યાદા, સંયમની મર્યાદા, વ્રતની મર્યાદા, નિયમની મર્યાદા, એમ કે છે કે સ્વચ્છંદને કોઈ સ્થાન નથી. આત્મસિદ્ધિની અંદર પરમ કૃપાળુ દેવે આ સ્વચ્છંદ અંગે બહુ સરસ વાત લખી.
રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યાથ કી પ્રાય બમણો થાય.
મુનિને કૃપાળુ દેવ પત્રમાં લખે છે કે મુનિ, મોક્ષ માર્ગમાં બે મોટા બંધન છે, એક સ્વચ્છંદ અને બીજો પ્રતિબંધ. પ્રતિબંધ તો હજુ ટળી શકે, જેનો જેનો પ્રતિબંધ છે એનો ખુમારીથી ત્યાગ કરી દેવાય, કેમ કે પ્રતિબંધ પર સાથેનો છે, પરને જીતવા આકરા છે. સ્વચ્છંદ સ્વ સાથેનો યુદ્ધ છે, સ્વચ્છંદમાં પોતાની જાત ઉપર વિજય મેળવવાનો છે, પોતાના અહમને પરાજિત કરવાનો છે, પોતાનો મત, માન્યતા, પોતાને વિશે જે ખ્યાલ, એ ખ્યાલને એને હટાવવાના છે. સ્વચ્છંદ બહુ આકરો છે, એટલે કૃપાળુ દેવે કહ્યું કે સ્વચ્છંદ તો મુમુક્ષુતા ઉત્પન્ન થાય તો જ ટળે. એટલે 254 માં કીધું કે પોતાના દોષ અપક્ષપાતપણે જોવા એ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે, અને તે ઉત્પન્ન થયે સ્વચ્છંદનો નાશ હોય છે. સ્વચ્છંદનો નાશ મુમુક્ષુતાથી થાય. હજી આપણી મુમુક્ષુતા ન હોય તો સદગુરુ પાસે સ્વચ્છંદ રોકાય ખરો, વડીલો પાસે રોકાય ખરો, કોઈની સાથે આપણે કોઈને આમન્ય આપતા હોય તો કીએ તેનું આપણે માનીએ ખરા, પણ એને નાશ કરવો હોય તો આપણી મુમુક્ષુતા જોઈએ. આ મુમુક્ષુતા એ એટલું બધું મોટું પદ છે. કૃપાળુ દેવે એક જબરજસ્ત અદભુત એક દ્રષ્ટિ પરમાર્થ માર્ગની અંદર આપણને આ મુમુક્ષુ શબ્દ આપીને આપી છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. આ મુમુક્ષુતા, એનામાં ગુણો કોઈ સમય હોય એવું નથી.
દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ.
આ મુમુક્ષુતા એ સાધુનું સ્વરૂપ છે. સદાય સુજાગ્ય અપ્રમત અવસ્થા છે, ગુણો પ્રત્યે જાગૃત છે. દયા શાંતિ સમતા ક્ષમા ત્યાગ વૈરાગ્ય આ બધા ગુણો મુમુક્ષુના જીવની અંદર કોઈ વાર તહેવારે ટાણે પ્રસંગે કોઈ ધર્મના ઉત્સવ આવ્યા કોઈ પર્યુષણમાં એમ ન હોય. સદાય અને સુજાગ્ય, સુજાગ્ય એટલે બરોબર વ્યવસ્થિત રૂપમાં જેમ ભગવાને કહ્યા છે તે પ્રકારે એવા ગુણો પ્રત્યેની એની જાગૃતિ છે. આ મુમુક્ષુપણું બહુ મોટી ચીજ છે. એટલે મુનિને અહીંયા કહે છે કે તમારે એ તમારા દોષ માટે થઈને તમારે ત્યાં કહેવાનું કે મેં કર્યું છે, એમાં કોઈ સંસારાર્થ નથી, બીજી કોઈ વાંછા નથી, માત્ર જીવના હિતનો પ્રસંગ છે. એટલું જ નહીં પણ મહારાજે મને પછખાણ આપેલા, ગુરુ પાસેથી મેં પછખાણ લીધા. જો પછખાણ પ્રત્યેનો કેવો ભાવ છે. એ કહે છે કે તે પણ મારા હિતને અર્થે હતા, મને પછખાણ આપવામાં આવેલા એ પછખાણ પણ મારા હિતને અર્થે હતા કે હું કોઈ સંસારી પ્રયોજનમાં એથી ન પડી જાઉં. જો હું પત્ર વ્યવહાર કરું તો આગળના પત્રમાં આવ્યું કે કેટલા બધા થાય પત્ર વ્યવહારના દૂષણો, સમાગમ વધે, સ્ત્રી પરિચય વધે, પરિગ્રહના સાધનો વધે, અનેક પ્રકારનો પોતાનો જે કંઈ ફેલાવો છે એ થતો જાય. શું કામ પણ સર્વસંગ પરિત્યાગીને આવી પ્રકારના સંબંધો અને સંપર્ક ચાલુ રાખવાની જરૂર શું છે? એ બધું જ એને છોડી દીધું છે, સર્વ બંધનોનો ત્યાગ છે. તો પત્રથી પણ અનેક પ્રકારના દૂષણો આવી જશે અને એને કે લોકો સાથે વ્યવહારમાં જોડાવાનું બનશે, તો વ્યવહાર તમારો વધતો જ હશે. કેમ છો ને કેમ નહીં, આનું આમ છે ને પછી આની તબિયત કેમ છે ને આની તબિયત, જેની જેમ છે તેમ છે, વિરક્ત થઈ જાય એનાથી, એની ચિંતામાંથી તો નવરો થઈ જાય. શ્રદ્ધા છે, જગતનું પ્રત્યેક જીવન પોતપોતાના શુભાશુભ કર્મના ઉદયને આધીન ચાલે છે. હોય પ્રત્યક્ષ જ્યાં સમાગમ ત્યાં એ પ્રકારનો વિનય અને વ્યવહાર છે, પણ જ્યાં નથી ત્યાં શું કામ ડાયો થશે? જે જગ્યાએ કંઈ નથી તો એની અંદર એ લોકાચાર છે. અહીંયા બેઠા બેઠા કેમ છો ને, મદ્રાસ ને કલકત્તા ને બેંગ્લોર ને અમેરિકા ને કેમ છો ને, તમારી કંઈક તબિયત ગરમ, તમને હમણાં શરદી થઈ ગઈ, તે મૂકને લપડે શરદી થઈ ગઈ, મટી જશે. વધારે પડતું આ પ્રકારના સંબંધોના જગતમાં જોડાવું, માર્ગ સંબંધોથી વિમુક્ત થવાનો છે કે જોડાવાનો છે? તો લોકાચારની અંદર રહેવાનું છે કે ભગવાને કહેલા જ્ઞાનાચારમાં જવાનું છે? ધર્મના પાંચ આચાર છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર. એમાં પત્ર વ્યવહાર ને ટેલિફોન સંબોધ ક્યાં આવ્યું? ઓછું કરો બને ત્યાં સુધી, સંક્ષેપ કરી શકાય છે. આ તો સાધુની વાત છે. એટલે સાધુ કહે છે કે અમે આ બધા પછખાણ આપ્યા છે ગુરુ મહારાજે, ત્યાં તમારે એ ગુરુ મહારાજે મને પછખાણ આપી દીધા. અગાઉ કીધું કે મારે કઈ લેવા નહોતા ને મને ત્યારે આ કઈ ખ્યાલ નહોતો કે આવું વિચારવાનું જ નહીં. જુઓ આ પરમ કૃપાળુ દેવ કેવી દ્રષ્ટિ બંધાવે છે. એ કહે છે એ તો તેમનો ઉપકાર હતો કે કોઈ સંસારી પ્રયોજનમાં એથી હું ન પડી જાઉં. સારું કર્યું મને પછખાણ આપ્યા, તો જેથી કરીને હું સંસારના પ્રયોજનની અંદર ન પડું, એ મારા ગુરુનો પરમ ઉપકાર. એ માટે તેમનો ઉપકાર હતો, પણ મેં સંસારી પ્રયોજનથી એ કાર્ય કર્યું નથી, તેમ તમારા સંઘાડાના પ્રતિબંધને તોડવા એ કાર્ય નથી. ગુરુ પાસે કહેજો કે સંસારનો પ્રયોજન પણ મેં આ આજ્ઞાનો ભંગ કર્યો છે, નિયમનો ભંગ કર્યો છે, પણ એમાં સંસારનો પ્રયોજન પણ નથી અને બીજું સંઘાડાના કોઈ પ્રતિબંધ તોડવાની પણ મારી ઈચ્છા નથી. કારણ કે એક દહેશત એવી ઊભી થઈ છે તે સમયે કે જે મુનિ પરમ કૃપાળુ દેવ પ્રત્યેની શ્રદ્ધા ધરાવતા થયા એ હવે શાસનની અવગણના કરે છે. અને એ વાત ફેલાતી જાય છે કે શ્રીમદના અનુયાયીઓ ભગવાનના શાસનની આજ્ઞાની મર્યાદામાં રહેતા નથી. બહુ મોટી જવાબદારી આ મુનિના ઉદાહરણથી પરમ કૃપાળુ દેવે આપણા ઉપર આપી છે. બિલકુલ ચાલી ન શકે. માર્ગ તો સનાતન, શાશ્વત અને અનંત વિતરાગોનો છે. શ્રીમદે કોઈ પોતાનો માર્ગ આપ્યો નથી. શ્રીમદે તો એ માર્ગને સમજવા માટેની ચાવીઓ આપી છે. શ્રીમદે તો એ માર્ગની અંદર વ્યવસ્થિત રીતે ચાલવા માટે બોધ આપ્યો છે, માર્ગદર્શન આપ્યું છે. ભગવાનની શાસનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા માટે નથી કહ્યું. એટલે અપૂર્વ અવસરની અંદર કેટલું સ્પષ્ટ લખ્યું છે કે સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન. જો તારે જો આધીન થવું હોય તો કોને આધીન થજે? જીનેશ્વરની આજ્ઞાને. અને આપણે આજે ગમે ત્યારે એક આલે આલો માલાને માલો ઓલાને હું આની આજ્ઞાને આની મુખ જીનેશ્વરની આજ્ઞામાં બધાની આજ્ઞા આવી જાય. જેની આજ્ઞા મારે માનવી છે ને એને પણ જીનેશ્વરની આજ્ઞા માનવી જોશે, અને તો જ માર્ગ છે, નહીં તો માર્ગ નથી, નહીં તો સ્વચ્છંદ છે. વિવેક દ્રષ્ટિ જ્યારે જીવ ચૂકી જાય છે ત્યારે હેતુ ઉત્કૃષ્ટ હોવા છતાં મૂળ માર્ગનો લોપ થઈ જાય અથવા એનાથી વિમુખ થઈ જવાય, વિપર્ય આવે. ભગવાનની આજ્ઞા, જીનેશ્વરનું શાસન, આ મહાવીર શાસનમાં રહીને આપણે કૃપાળુ દેવના અંતર્ગત કલ્યાણ કરવું છે ને આત્માનું, કે મહાવીર શાસનથી વિરુદ્ધ. તો એ પરંપરાના શાસનને લક્ષમાં લેવું પડે, શાસનની પરંપરાને પણ લક્ષમાં લેવી પડે. અને એ પ્રકારની જે કંઈ આજ્ઞાઓ છે તો કે છે કે એ અમારે તમારા સંગાડાના પ્રતિબંધને તોડવા એ કાર્ય નથી. જાણે અજાણે પોતાની જાતને ક્રાંતિકારીમાં ખપાવવાનો પ્રયત્ન નહીં કરવાનો. ધર્મમાં આજ્ઞા પાલન છે, ક્રાંતિ એટલે બળવો નથી. બળવો એ ધર્મ નથી. બળવો ગોસાલકે કર્યો, બળવો જમાલીએ કર્યો, બળવો એ બુદ્ધિમત્તાની નિશાની નથી. પરમાર્થ માર્ગની અંદર બહુ ક્રાંતિ કરીને, ક્રાંતિ કરીને ભગવાનની આજ્ઞાનું પાલન કર, વિવેક બુદ્ધિથી કર, ગુરુગમથી કર, ગીતાર્થ ગુરુ ભગવંતની આજ્ઞાથી કર, એના રહસ્ય એના આશયને એના તાત્પર્યને જાળવીને કર. એની આજ્ઞામાં જ આત્માનું કલ્યાણ સમાયેલું છે. આ તારા મનની અંદર આ બુદ્ધિનો આવેગ આવેશ, આ બળવો, આ કંઈક ફેર કરી નાખું, પરિવર્તનનો મસાલ લઈને નીકળો, મસાલ બસાલની આ કંઈ જરૂર નથી. આ આત્મા સ્વયં જ્યોતિ છે, એ જ્યોતિનું ભાન થવું જોઈએ. એટલે કહ્યું કે તારો આત્મા જ તારો ગુરુ છે. સાચા શુદ્ધ આત્મ સ્વરૂપ સામે જો, અને એ તારું ન દેખાતું હોય તો જેનું શુદ્ધ આત્મ સ્વરૂપ છે એની સામે જો. એ તીર્થંકર પરમાત્મા વિતરાગ એનું શુદ્ધ આત્મ સ્વરૂપ છે, અને જેનું શુદ્ધ આત્મ સ્વરૂપ છે એવા જ મારા ગુરુ છે, એ જ મારો પરમ ગુરુ, બીજો નહીં. એની આજ્ઞા એ ચાલવું છે, અને એ જ મને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરાવી શકે એવા સમર્થ છે. જ્યાં સુધી મારું આત્મ સ્વરૂપ શુદ્ધ થયું નથી ત્યાં સુધી જેણે એ શુદ્ધત્વ પ્રાપ્ત કર્યું છે એ જ મારો પરમ ગુરુ છે. આ આજ્ઞાના અર્થને લક્ષમાં લઈને આજ્ઞા પાલનની વાત જે મૂકી છે, સંઘાડાના પ્રતિબંધને તોડવા નહીં, અથવા તો કોઈ પણ ધર્મના માર્ગની અંદર ભગવાને જે આજ્ઞા કીધી હોય એ આજ્ઞાની અંદર આપણી સ્વેચ્છાથી આપણે કંઈ ન કરવું. કોઈ એવા યુગ પુરુષ આવે છે સમયે સમયે, એ શાસનની એક પરંપરા છે. ભગવાન મહાવીરનું શાસન એમાં કહ્યું સુદ્ધર્માથી માંડી અને દુપ્પ સ્વામી સુધી કઈ 48 એટલા યુગ પુરુષો, યુગ પ્રધાન આચાર્યો થશે. અને આ યુગ પ્રધાન આચાર્યો મહાવીરના શાસનમાં સમયે સમયે કઈ દોષ આવ્યો હશે તો દૂર કરશે, દેશકાળને અંગે કંઈ ક્રિયાનો ઉદ્ધાર કરવાનો હશે તો ક્રિયાનો ઉદ્ધાર કરશે, કરશે. આપણે યુગ પ્રધાન થવાની જરૂર નથી, કરશે નથી. ત્યાં સુધી એ જે સામાન્ય વ્યવહાર છે જીનાજ્ઞાનો, એ આજ્ઞાની મર્યાદામાં રહીને સ્વચ્છંદને જરા પણ ઉત્તેજન આપ્યા વિના વિનયાન્વિત થઈને વિવેકનો ઉપયોગ કરી અને રહેવું. એટલે આ મૂક્યું છે કે મુનિ ઉપરનો આ એક આક્ષેપ કોઈ સંઘાડાના પ્રતિબંધનો ભંગ કરે છે, જુઓ હવે એ તો ગ્રહસ્થને માને છે ને, એટલે એને સંઘાડાનું શિસ્ત અનુશાસન નિયમો એ કેવી રીતે બંધિયાર હોય? નહીં, તમારે કહેવાનું છે કે તમારા સંગાડાના પ્રતિબંધને તોડવા એ કાર્ય નથી. અને પછી લખે છે, તો પણ એક પ્રકારે મારી ભૂલ છે, મેં આ કર્યું છે એનો ઉદ્દેશ ગમે તેટલો શુદ્ધ છે, પવિત્ર છે, જીવના કલ્યાણનો છે અને મારા ચિત્તના ક્લેશનો નિવારણનો છે, છતાં પણ મારી ભૂલ છે. કારણ કે ગુરુકુળ વાસની અંદર રહેલા સાધુએ પોતાના ગુરુની આજ્ઞાથી જ એને કંઈ પણ પ્રકારની છૂટછાટ લેવી હોય તો લઈ શકાય, સ્વચ્છંદથી શાસ્ત્ર ના પાડે છે. આ સ્વચ્છંદ વસ્તુમાં સ્વચ્છંદની અંદર ઉચિત છે કે અનુચિત એ વાત છોડી દીધી, એ ગીતાર્થ ઉપર ગુરુ ઉપર છોડી દીધું. પણ તમે તો તમારી સ્વેચ્છાથી એ આજ્ઞાભંગ કરી શકો નહીં. મારી ભૂલ છે તો તે અલ્પ સાધારણ પ્રાયશ્ચિત આપી ક્ષમા આપવી ઘટે છે. કોની પાસે? ગુરુ પાસે આ માગણી કરવી તમારે, કે મારી ભૂલ છે, મને અલ્પ અથવા તો સાધારણ પ્રાયશ્ચિત આપો અને મને ક્ષમા આપો. ક્ષમા માગવાની, મુનિને કહે છે ક્ષમા માગજો. આ મુનિ તો કૃપાળુદેવને ભગવાનની જેમ ગણે છે, તો એનું પ્રોટેક્શન ન કરે, એનો બચાવ ન કરે, કે બીજી દલીલ ન આપે કે આવી દલીલ કહેજો તમારા ગુરુને કે જે કંઈ કર્યું છે એ તો અમે આ આત્મકલ્યાણ માટે કર્યું છે ને? નહીં. આ ગીતાર્થ પણ આ સમજવું પડે. એ કહે છે કે મને તમે એ ક્ષમા આપવી ઘટે છે. પરિષણાદિ પર્વમાં શ્રાવકે શ્રાવકના નામથી સાધુ પત્ર લખાવે છે તે પ્રકાર સિવાય બીજા પ્રકારે હવે વર્તવામાં ન આવે, અને જ્ઞાન ચર્ચા લખાય તો પણ અડચણ નથી. ક્ષમા માગજો. અને પછી એને ઉપાય બતાવે છે કે પર્યુષણની અંદર શ્રાવક કે શ્રાવકના નામથી સાધુ પત્ર લખાવે છે તે પ્રકાર સિવાય હવે તમારે વર્તવાનું નથી. તમારે પત્ર વ્યવહાર કરવો હશે તો જે સંઘાડાની નિયમ છે એની અંદર રહીને જ પણ કરજો. અને જ્ઞાન ચર્ચા લખાય તો પણ અડચણ નથી એ વગેરે ભાવ લખેલ છે અમે. તમે પણ તે તથા આ પત્ર વિચારી જેમ ક્લેશ ન ઉત્પન્ન થાય તેમ કરજો. અમે મુનિને આ માર્ગ બતાવ્યો છે. અંબાલાલને કહે છે કે તમે એ પત્ર પણ વાંચજો અને આ પત્ર પણ વાંચજો, અને એ વિચારીને તે તથા આ પત્ર વિચારી જેમ ક્લેશ ન ઉત્પન્ન થાય તેમ કરશો. ક્લેશ ઉત્પન્ન નહીં કરશો, સમુદાયમાં પણ નહીં, સંસ્થામાં પણ નહીં, સાધુ સંસ્થામાં પણ નહીં. ક્લેશ બહુ મોટું અનર્થ છે, ક્લેશ ઉત્પન્ન ન થવા દેવા. એટલે લખે છે કે કોઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે, એમ નહીં બને તો સહેજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. બનતા સુધી પ્રાયશ્ચિતનું કારણ ન બને તો ન કરવું, નહીં તો પછી અલ્પ પણ પ્રાયશ્ચિત લેવામાં બાધ નથી. આ એક સૂત્ર બહુ ધ્યાનમાં લેવા જેવું છે. અને એ કહે છે કે તમે સહેજ કારણમાં મોટું વિપરીત ક્લેશનું પરિણામ આવે એના કરતા સહન કરવું એ સારું છે, સહન કરજો. આ શાસ્ત્રની અંદર અને આપણા ધર્મના કથાઓમાં એવા કેટલા પ્રસંગો આવે છે, સહન કરે છે. જે મુનિઓને પરિસને ઉપસર્ગ થાય, જીવતા ચામડી ઉતારાય, તેલમાં એને કડકડતા તેલમાં નાખ્યા હોય કે અનેક પ્રકારના ઉપસર્ગ પરિસ કર્યા હોય, એમાં શું વાત હતી? મુનિ તો સાચા હતા, ત્યારે એ સમજાવે વાદ વિવાદમાં પડે અને આ પ્રકારે ક્લેશનું કારણ થાય તો કેટલીક વાર મુનિઓએ મૌન ધારણ કર્યા છે પણ ક્લેશ ઉત્પન્ન થવા દીધો નથી. આખો માર્ગ એ સમાઈ જવાનો છે, સમજ્યા તે સમાયા, અને એ સમાઈ જવામાં ક્યારેક સહન કરવું પડે તો કરી લેવું. સહન કરવાનો અર્થ એ જ થયો કે શાંત સ્વીકાર, શાંત ભાવથી જે અશુભ ઉદય આવ્યો અથવા જે પરિસ્થિતિ નિર્માણ થઈ એને સમાવી દે, અગ્ર ન થવા દેવું, અને સહન કરવું એ સારું છે, નહીં તો સેજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવશે. વાત નાની બની છે પણ સમુદાયની અંદર, સાધુ સંસ્થાની અંદર જો ક્લેશ થઈ જાય તો, જેથી લોકોને કલ્યાણના કારણરૂપ છે આ બધી સંસ્થાઓ, તો જગતના જીવોના. સંસારની અંદર જીવ કલ્યાણ ક્યાં પામશે? આ બળબડતા તાપ ઉતાપ અને સંતાપરૂપ સંસારની અંદર જીવને માર્ગ પામવાના, સ્વરૂપને પામવાના, સુખ શાંતિ અને સમાધિના સ્થાન કયા છે? એ બધા આવા મંદિરો, ઉપાશ્રયો, આશ્રમો, સત્સંગ કેન્દ્રો, એમાં નજીવા કારણસર ક્લેશ ઉત્પન્ન થાય. અને કોઈ એક વસ્તુને ગમે તે કારણે થયો, સાચા ખોટાનો અહીંયા પ્રશ્ન જ નથી આપ્યો. કેમકે મુનિ તો સાચા જ છે, કહ્યું કે તમે લખ્યું છે એમાં કોઈ પણ પ્રકારે દોષ નથી, પણ તમે આજ્ઞા કેમ ન લીધી? એમ નાના કારણસર માત્ર ક્લેશ ઉત્પન્ન નહીં થવા દો. ક્લેશ ઉત્પન્ન થશે તો વિપરીત પરિણામ આવશે. કારણ કે જ્યાંથી લોકોએ આવીને શાંતિ મેળવવાની છે એ સ્થાન જ અશાંતિના, એ સ્થાન જ ક્લેશના, એ સ્થાન જ અસમાધિના થઈ જાય. શું થાય? આપણે જેને કહીએ કે ઘરની દાજી વનમાં ગઈ તો વનમાં લાગી લાય, આવું ક્યાંય થવા ન દેવાય. કૃપાળુ દેવ તો એટલી બધી વ્યવહાર શુદ્ધિ ને વ્યવહાર દક્ષતા, એ કહે છે કે હે મુનિ તમે માફી માંગી લેજો. એ જાણે છે કે આ મુનિ કેટલા પવિત્ર છે, કેટલા ભદ્રિક છે, લઘુરાજ સ્વામી કેટલો ઊંચો દશાનો જીવ છે, કેટલો પાત્ર છે, અને એના સમુદાયમાં તો સંકીર્ણતા ને મતાંતરની અંદર પડ્યા છે, તો પણ કે છે કે ના, જ્યાં સુધી સમુદાયમાં છો ત્યાં સુધી ક્લેશનું કારણ આપશો નહીં. આ મહાપુરુષને સમજવા હોય તો એની ઉદાત્તા જોવી જોઈએ કે કોઈ એવા પ્રસંગની અંદર એ કેવી રીતે માર્ગદર્શન આપે છે, શું કરે છે. ત્યારે ગીતાર્થપણું સમજવું છે ને, શાસ્ત્ર જ્ઞાન નહીં કામ આવે. શાસ્ત્ર જ્ઞાન તો પંડિત ને હોય તેથી વડે શું, પણ ગીતાર્થપણું શું છે? સ્વ પર કલ્યાણનું કારણ અને ભગવાનનું શાસન, એને ક્યાંય કોઈ પણ પ્રકારની વિરાધના ન થાય, કોઈ દોષ ન આવે, અને જગતને આવી પ્રકારનું સાધન મળતું અટકી જાય, આ ન બનવું જોઈએ. કૃપાળુ દેવે આવા કેટલીય જગ્યાએ એમના જીવનના એવા આવા સૂક્ષ્મ પ્રસંગો આવે છે કે ભગવાને કેટલી શાંતિ રાખી છે. શ્રીમદજીના જીવનમાંથી જો આપણે આખો અભ્યાસ કરીએ તો એક પ્રકારનું જેને કહીએ કે બીજા મહાવીર જેને કીધું છે એના જેવું જીવન છે. કેટલાય પ્રસંગમાં એમ થાય કે સાચા છે, અત્યારે કહી દેવું જોઈએ, આમ છે તેમ છે. મજૂરી જેવું કામ અમે કરીએ છીએ, પણ અમે અમારા ભાગીદારને કંઈ કહેતા નથી, કારણ કે એનાથી એને અમારા પ્રત્યે જો દ્વેષ આવશે તો એને કર્મબંધનું કારણ થાય. સાથે રહેનારા લોકોને પણ અમારા પ્રત્યેની કોઈ ગેરસમજણ થાય, બોલવાને કારણે તેને કોઈ ક્લેશ થશે તો એ અમારી વિરુદ્ધ થશે, વિપરીત ભાવ કરશે, અને જ્ઞાની પ્રત્યેના વિપરીત ભાવ એને દુર્ગતિના બંધ બંધાવી દેશે. માટે લખે છે કે મજૂરી જેવું અને વેઠ જેવું કાર્ય કરીએ છીએ. કેમ ન કહે કે અમારે નથી કરવું? અરે જીવનની મહાનતા તો, ઊંચાઈ તો સમજવા પ્રયત્ન કરીએ કે સાધકના જીવનની અંદરનું મહત્વ ક્યાં છે. કોઈ પણ વસ્તુ, નાના નાના દોષ સંસારી વ્યવહારિક જીવનની અંદર તો આ ભૂલના જગતમાં આપણે જીવીએ છીએ, જેમ સંબંધના જગતમાં જીવીએ છીએ એમ આપણે ભૂલના જગતમાં જીવીએ છીએ. આ બધા સર્વજ્ઞ આપણાની વચ્ચે નથી જીવતા કઈ, આપણે આસપાસ બધા જ્ઞાનીઓ છે કે સંસારીઓ છે. માતા પિતા પુત્ર પત્ની ભાઈ બહેન મામા મામી આ બધો પરિવાર છે એ તો સંસારીઓનો છે, એ ક્યાંક જ્ઞાનીઓનો હતો. તો સમયે સમયે ક્ષણે ક્ષણે અજ્ઞાનીઓની વચમાં રહેતા ભૂલ તો થયા કરે, નાની મોટી વાતની અંદર આપણો મેળ પણ ન ખાય તો શું કરવાનું? સંસારને સળગાવી દેવાનો, ક્લેશરૂપ બનાવવાનો? નહીં. આ વિતરાગ માર્ગની અંદર જ્ઞાની કહે છે કે સહન કરવું સારું છે, પણ સેજ કારણમાં વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે તે સારું નથી. બહુ તો મારે કદાચ જેને આપણી ભાષામાં સરસ શબ્દ છે ખમી ખૂંધવું, બહુ સરસ શબ્દ છે, પ્રભુશ્રીએ વાપર્યો છે ઉપદેશામૃતમાં, ખમી ખૂંધવું. અરે પણ મને એટલો બધો અન્યાય, અન્યાય કાંઈ વાંધો નહીં, કાંઈ ફેરફાર નથી થવાનો. કેટલી જિંદગી ઉગાડી આવી, કેટલા જન્મ મરણ કર્યા, અને હજી જો ઠેકાણે નહીં આવે તો કેટલા કરવા પડશે. બધામાં આ જ રહેવાનું છે. સંસારમાં તાપ ઉતાપ જ છે, તો એ માર્ગે નહીં જવું, ખમી ખોંધવું.
તો કે છે, હવે બને ત્યાં સુધી પ્રાયશ્ચિતનું કારણ ન બને તો ન કરવું, નહીં તો પછી અલ્પ પ્રાયશ્ચિત પણ લેવામાં બાદ નથી.
જો ક્યાંય પણ તમે આપે તો ના પાડી દેતા નહીં, પાછા પ્રાયશ્ચિત નહીં લઉં.
એમાં જ્ઞાની પુરુષની પણ અવજ્ઞા થઈ જશે કે જો હવે આને માનતો થયો છે એટલે હવે અમારું કઈ માનવાનો નથી.
કૃપાળુ દેવ કેટલી બધી વ્યવહાર દક્ષતા રાખે છે કે જો કદાચ પ્રાયશ્ચિત આપે તો એ લેવામાં બાદ નથી, તમે લઈ લેજો.
તમારું કૃત્ય ખોટું છે એવું હું નથી કહેતો, એને તો જીનાજ્ઞાનો આદેશ ત્યાં આગાર આપ્યો છે કે ના આવી પ્રકારે થયું હોય તો બની શકે. શાસ્ત્રમાં એવું આજ્ઞા છે, બૃહત્કલ્પ સૂત્રનું ઉદાહરણ આપ્યું છે, તો પણ તમારે અત્યારે એનું માન્ય નહીં કરવાનું, અત્યારે તો ગુરુની આજ્ઞા માન્ય કરવાની. તેવો વગર પ્રાયશ્ચિતે કદાપી તે વાત જતી કરે તેવું હોય તો પણ તમારે, એટલે સાધુ લલુજીએ કદાચ ગુરુ ઉદાર થઈ ગયા અને વગર પ્રાયશ્ચિતે વાત છોડી દીધી કે જાઓ માફ કર્યા, તો પણ લલુજીએ ચિત્તમાં એ વાતનો પશ્ચાતાપ એટલો તો કરવો ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું.
સાહેબ તમે ગમે એટલું કયો, મેં ગુરુને સમજાવી દીધા, ગુરુ માની ગયા અને કાંઈ પ્રાયશ્ચિત નું આપ્યું.
તો કૃપાળુ દેવ કે છે, હજી અમારી શિક્ષા હજી અધૂરી, સાંભળી લ્યો.
તમારા ગુરુ કદાચ તમને કદાચ કહી દે તમારી વાત સાંભળીને કે આવું બધું આવા હેતુસર કર્યું હોય, ચાલે એવું તો આપણે ઘણા બધા બીજા સાધુઓ પણ કરતા હોય છે, તો પણ તમારે, એટલે કે સાધુ લલુજીએ, શબ્દ તો જુઓ, સાધુ લલુજીએ, કેમ કે તમે સાધુ છો, સાધુ લલુજીએ ચિત્તમાં એ વાતનો પશ્ચાતાપ એટલો તો કરવો ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું. ગુરુ ગમે તે કે તમારે તો નિશ્ચિત કરવું પડશે કે મારાથી મારે આમ કરવું જોઈતું નહોતું. કેટલીક વાર આપણે બહારની દુનિયામાંથી છટકી જઈએ. જુઓ આ અંતર આલોચના છે, આપણે પ્રતિક્રમણમાં લઈએ છીએ અંતર આલોચના, આ અંતર આલોચના છે કે ભલે એને ખબર ન પડી એની સિરિયસનેસ, અને એને તો મને કઈ કીધું નહીં, મેં એને કીધું ઓલા બધા કહેતા હતા કે એને ખોટું લાગશે આમ છે, તો એને કઈ ન થયું, એને કઈ ન થયું, બરોબર છે. હવે તારો આત્મા જાગૃત છે, તારી વિવેક બુદ્ધિ જાગૃત છે, તું વિચાર કર અને તું એમ કે પરિણામમાં હું આખી દુનિયાને પટાઈ આવ્યો, જેમ ગરાગને છેતરી દીધો, પછી જાત સાથે વિચારવું આમ કરવું જોઈતું, હું કદાચ ખોટું બોલીને કોઈને કદાચ સાચ એનો પ્રભાવ પાડી આવ્યો, પોતાને થવું જોશે કે મેં જે આ દુષ્કૃત્ય, કેમ કે આ કોણ જાણે, આ આપણી આ અંદરના પાપ કોણ જાણે. અંતર આલોચના સમજાય છે ને, કે આપણી ઈરાદામાં રહેલી ભૂલ એ કરી છે આપણે, નિયમ ભંગ આપણે કર્યો છે, અસત્યનું આચરણ આપણે કર્યું છે, પાપનું સેવન આપણે કર્યું છે, ખબર નહીં પડી જગતને, તેથી નથી કર્યું. અંતર આલોચના, અંતર આલોચનામાં કહે છે કે તું જ તારી જાતને પૂછ કે તારો વ્યવહાર જે થયો છે તે યોગ્ય થયો છે. આ બહુ મહત્વની આખી જે કંઈ આલોચના, પ્રતિક્રમણ, ક્ષમાપના, પ્રાયશ્ચિત આ બધાની અંદર, એટલે જૈનના જે સૂત્રો છે એમાં જાણતા અજાણતા મન વચન કાયાના યોગથી આવી રીતે થયા હોય તો પણ એ યાદ કરીને, અને અજાણતા થયેલા હોય તો પણ તે પાપ, તે દુષ્કૃત્ય, તે અપરાધ એની કોઈ પણ જીવ હશે એ જીવની ક્ષમાપના માંગે. વિરાધના એ મારો ધર્મ નથી. જે આરાધે તે શ્રાવક, કલ્પસૂત્રમાં કહ્યું છે, શ્રાવક એ આરાધક છે, વિરાધક નથી. એનો આરાધક પણ એનો ગુણ છે. તો આ આરાધના કરે, એ આરાધનાની અંદર પોતાની જાતે એટલો સાચો રહીએ કે પોતે વિચાર કરે ત્યારે એમ થાય કે જે કૃત્ય કર્યું એ ગમે તે કર્યું, પણ મને એમ લાગે છે કે મેં જરા આઉટ ઓફ વે જઈને કર્યું, જે મારે કરવું જોઈતું નહોતું, અને એની પ્રાયશ્ચિત કરે, એની ક્ષમાપના કરે, એની આલોચના કરે. આ સાચી આલોચના છે. અંતરથી નિર્મળ થઈ જાય, ચિત્તની વિશુદ્ધિ કરે કે આ પ્રકારના ગમે તે ગોલમાલ કરવી ને, ગમે તે પ્રકારના
વ્યવહારો કરવા ને આનું આમ કરી દેવું ને આને આમ કરે, આ ચાલાકી એકેય આત્મશુદ્ધિના માર્ગમાં ચાલે નહીં. આ માયાચાર છે બધો. માયાચાર કેમ? તો માયાચાર જગતને કંઈ દેખાડવું છે અને અંદર પોતે જાણે છે, પોતે જાણે છે પોતાનો દોષ, પોતાનો અપરાધ. અને ન જાણતો હોય તોય હજી જાણી શકવા જેટલી મારી દ્રષ્ટિ ખુલી નથી એટલે શબ્દ મૂક્યો અજાણતા. કેમ? જાણતાના પાપની આલોચના કરને અજાણતાની શું માંડસ? તો કે ના, હું હજી એટલો શુદ્ધ નથી, મનાથી અજાણતા પણ કંઈ થયું હોય, ઉપયોગ ચૂકી જવાયો હોય, જૈણા ન રહી હોય, જગતના જીવોની હિંસા વિરાધના થઈ હોય, કોઈ રીતે મારા કોઈ ભાવથી આલોચના ભાવથી કોઈ અતિક્રમણ પાપનું થયું હોય. 18 પાપસ્થાન જ છે, એમાં 5 છે એ તો કૃત્ય છે. પેલા અહિંસા અસત્ય, અરે હિંસા અસત્ય, ચોરી જૂઠ, ચોરી અભ્રમ અને પરિગ્રહ, એ તો કૃત્ય છે દેખાય, પણ પછી બધા ભાવ સ્વરૂપ છે, ક્રોધ માન માયા લોભ રતિ અરતિ પ્રીતિ અપ્રીતિ, આ બધા તો ભાવ સ્વરૂપ છે. એ તો તું જો શુદ્ધ હો તો તને દેખાય, તું શુદ્ધ ન હો તો તને એમ થાય કે બધું હરખું જ છે આપણું, આપણે જે કર્યું છે એ બધું બરાબર જ છે, ભાવ સ્વરૂપ છે. 18 પાપસ્થાનકની અંદર કહ્યું છે કે ભાવ સ્વરૂપ પર મારાથી મન વચન કાયાથી કે જાણતા કે અજાણતા જો સેવાઈ ગયું હોય આ પાપ, એ પાપ છે, ભાવમાં વિપરિણામ થવું તે પાપ છે, તો એની હું આલોચના માંગુ છું. આરાધનાના દિવસો આવી રહ્યા છે, પર્યુષણના દિવસો આવી રહ્યા છે, નિર્મળ થવાનું પર્વ છે, આત્મવિશુદ્ધિનું પર્વ છે. જેટલા બને એટલા સંસારના આ આપણે તો કાદવના વાતાવરણમાં રહીએ છીએ, રાગ દ્વેષ કષાય વિષય એના કાદવની અંદર રહેનારા આપણે આપણી જાતને આવા સ્થાન ઉપર અને આવા પુરુષના આશ્રય આવા બોધથી આપણી જાતને વિશુદ્ધ કરવી જ પડશે, એનો આ માર્ગ છે. સાધુને પણ જો આ માર્ગની અંદર જ્ઞાની પુરુષો ટકોર કરીને કહેતા હોય કે સાધુ લલુજીએ ચિત્તમાં એ વાતનો પશ્ચાતાપ કરવો, એટલો તો કરવો ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું, અને હવે પછીમાં દેવકરણજી સાધુ જેવાની સમક્ષતાથી શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય અને પત્ર લખાવે તો અડચણ નહીં એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે, તેથી ઘણું કરીને લોકો વિરોધ કરશે નહીં, અને તેમાં પણ વિરોધ જેવું લાગતું હોય તો હાલ તે વાત માટે પણ ધીરજ ગ્રહણ કરવી હિતકારી છે. લોક સમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય એ લક્ષ્ય ચૂકવા યોગ્ય હાલ નથી, કારણ કે તેવું કોઈ બળવાન પ્રયોજન નથી. જે સામાન્ય સંપ્રદાયમાં જે આચાર છે કોઈ શ્રાવકથી કોઈની સમક્ષતાથી પત્ર વ્યવહાર કરવો અને જ્ઞાન વાર્તા લખાવી એ સંપ્રદાયમાં ચાલે છે, એટલે કોઈ વિરોધ કરશે નહીં, પણ છતાંય એમાં અત્યારે કદાચ તમારા ઉપર વધારે વોચ હોય અને કદાચ એમાં પણ તમને એમ થાય કે હમણાં તો અડચણ છે, એમાં પણ ઘણું કરીને લોકો વિરોધ કરશે નહીં, છતાંય વિરોધ જેવું તો તમને લાગતું હોય કે હું આ કરું છું એ પણ હજુ મારા ગુરુને અથવા તો મારા સમુદાયમાં પસંદ નથી, તો કે એને માટે તમારે હમણાં ધીરજ ગ્રહણ કરવી. શબ્દ શું મૂક્યો છે? પોસ્ટપોન્ડ ઇટ, હમણાં ધીરજ ગ્રહણ કર, સમયે સમયે બધું ઠીક થઈ રહેશે. આપણે તો પરિણામ આજના જ જોઈએ છે, હું માનું છું ને અત્યારે જ થવું જોઈએ. તો શાંતિ રાખ ને, આપણે તો આમ વ્યવહારમાં તો કઈ છે કે ઘીના ઠામમાં ઘી પડી રહેશે, અહીંયા કહે છે ધીરજ રાખો, ધીરજથી જે સત્ય છે એ વસ્તુ થઈને જ રહેવાની છે, શું કામ ચિંતા કરો છો, ધીરજ રાખ. પણ ધીરજ ન રાખીને શું કે છે, લોક સમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય એ લક્ષ ચૂકવા યોગ્ય હાલ નથી. હે મુનિ, અત્યારે તમે લોક સમુદાયમાં ક્લેશનું કારણ ન બનશો, ગમે તેટલું હિતની વાત હોય તો પણ નહીં, લોક સમુદાયમાં ક્લેશનું કારણ નહીં બનશો, કારણ કે તેવું કોઈ બળવાન પ્રયોજન નથી, એવું કોઈ કારણ નથી કે એને માટે થઈને આપણે આવો ક્લેશ ઉભો કરવો પડે, એવું કોઈ કારણ નથી. કોઈ શાસન રીબાતું હોય, ધર્મ રીબાતો હોય, એવી કોઈ સ્થિતિ નથી. નાની નાની વાત છે, જવા દો, જેને જે કરવું હશે કરશે, તમે શાંતિ અને ધીરજ રાખો, મૂળ માર્ગ ઉપર રહો. સરસ વાત મૂકી છે, અને અહીંયા એ મુનિશ્રીની વાત ત્યાં પૂરી થાય છે. અને પછી અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે એટલે થોડી વિશેષ વાત લખી છે કે કૃષ્ણદાસનો કાગળ વાંચી સત્વહર્ષ થયો છે, જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવો એ પ્રથમ ભૂમિ છે. કૃષ્ણદાસ જૈનેતર છે, ખંભાતમાં રહે છે, અને આપણે 449 ના પત્રમાં આવી ગયું હતું કૃષ્ણદાસ બધા સત્સંગીઓ છે, અંબાલાલભાઈની સાથે બધાને એને સદગ્રંથના વાંચન કરવાના હોય છે. એને કહે છે અમને કેવો હર્ષ થયો છે, સત્વ હર્ષ થયો છે, કેમ કે બહુ સારા એના ભાવ છે સત્સંગના. એટલે કહે છે અને એમાં શું શીખામણ આપી, જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવું એ પ્રથમ ભૂમિ છે. પહેલા વેલી શું જરૂર છે, જિજ્ઞાસા. ધર્મ જાણવો છે એની જિજ્ઞાસા, તત્વ જાણવું છે એની જિજ્ઞાસા. બાકીની બધી પંચાત્મા નહીં પડવાનું, પછી એ જ્યાંથી પ્રાપ્ત થાય કરી લેવો, જ્યાંથી એ વસ્તુ મળે કરી લેવી. તો પછી કોઈ કૃપાળુ દેવે પત્રાંક 71 કે 76 માં કીધું કે આત્મત્વ જે વાટેથી, જે દર્શનથી અને જે રૂપરેક્ષાથી પ્રાપ્ત થાય તે કરી લેવું, ત્યાં મત મતાંતરની અપેક્ષા શોધવી નહીં. પછી આ આમ છે ને આમ છે એ માથાકૂટ કર્મ. તને જો જિજ્ઞાસાની તૃપ્તિ થતી હોય અને સત્ય ઉપલબ્ધ થતું હોય તો એ બાકીની બાબતને ત્યારે ગૌણ કરવી, ધીરજ રાખવી. વૈરાગ્ય અને ઉપશમના હેતુ એવા યોગ વશિષ્ઠ આદિ ગ્રંથો વાંચવામાં અડચણ નથી. ફરીથી આ વૈરાગ્ય અને ઉપશમની વાત તો કૃપાળુદેવ પાને પાને લખે છો, કારણ કે વૈરાગ્ય અને ઉપશમ ન હોય એ જીવ ક્યારેય તત્વનો ગ્રહણ ન કરી શકે, ધર્મનું તાત્પર્ય એને ગ્રહણ ન થાય. અનાથદાસજીનો કરેલો વિચારમાળા ગ્રંથ સટીક અવલોકવા યોગ્ય છે. અમારું ચિત્ત નિત્ય સત્સંગને ઈચ્છે છે, તથાપિ પ્રારબ્ધ યોગ સ્થિતિ છે. તમારા સમાગમી ભાઈઓથી જેટલું બને તેટલું સદગ્રંથોનું અવલોકન થાય તે અપ્રમાદે કરવા યોગ્ય છે, અને એકબીજાનો નિયમિત પરિચય કરાય તેટલો લક્ષ્ય રાખવો યોગ્ય છે. પ્રમાદ એ સર્વ કર્મનો હેતુ છે. 449 કહ્યું હતું કે અમારા વિયોગમાં તમારે શું કરવું, કૃષ્ણદાસના પત્રમાં એ ફરી વાત અહીંયા મૂકી કે સદગ્રંથોનું અવલોકન કરવું. તમારે બધા સમાગમી ભાઈઓ એટલે જેને આપણે સત્સંગ કહીએ છીએ, સંગોષ્ઠી કહીએ છીએ, આપણે પણ સવારે ચાલે જ છે રાજકોટમાં નિયમિત રીતમાં, સમાગમી ભાઈઓ ભેગા થાય, મુમુક્ષુ ભાઈઓ જિજ્ઞાસુ ભાઈઓ ભેગા થાય. જિજ્ઞાસા એ મુખ્ય છે, પ્રથમ એ જિજ્ઞાસા છે. એ જિજ્ઞાસાથી સદગ્રંથોનું અવલોકન કરીએ. આપણે આપણી મતિ ક્યાં સુધી ચાલવાની છે, કેટલીક ચાલે. સદગ્રંથોની અંદર આવા પહોંચેલા પુરુષોના વચનો, એક એક વચન આપણને ન્યાય આપશે, દ્રષ્ટિ આપશે, વિવેક આપશે, અનેક પ્રકારની સમજણ આપશે. આખરે બોધિ કેનાથી પ્રાપ્ત થાય, સ્વચ્છંદથી બોધિ પ્રાપ્ત ન થાય, સદગ્રંથથી બોધિ પ્રાપ્ત થાય, સત્પુરુષના બોધથી બોધિ પ્રાપ્ત થાય. બોધિ માટે બોધ હોવો જરૂરી છે અને સદબોધ હોવો જોઈએ. સદબોધ સદગ્રંથ વિના ન મળે, અને સદગ્રંથ આવા શાસ્તા પુરુષો લખેલા ગ્રંથ એને સદગ્રંથ કહેવાય, એનું નિયમિત વાંચન એ આવશ્યક છે. એ કહ્યું છે કે સદગ્રંથોનું અવલોકન થાય તે અપ્રમાદે કરવા યોગ્ય છે, એમાં પ્રમાદ ન કરવો, એમાં પ્રમાદ ન કરવો, જાગૃતિ રાખવી, અને એકબીજાનો નિયમિત પરિચય કરાય તેટલો લક્ષ રાખવો યોગ્ય છે. જ્યાં આવો પુરુષ નથી કોઈ તો ત્યાં શું કરવું, સમાગમીઓનો સત્સંગ નિયમિત કરવો, વિકલ્પ છે, એનો ઉપાય છે. કૃપાળુ દેવે તો જુદી જુદી રીતે ક્યાંય કહ્યું નથી કે તું તારી રીતે સ્વચ્છંદથી હાઈલો જા, નહીં, ત્યાં પણ તું સમાગમની અંદર રહે, નિયમિત પરિચય કરાય એટલો રખ રાખવો, અને એ અપ્રમાદે કરવો, કારણ કે પ્રમાદ એ સર્વ કર્મનો હેતુ છે. આ સમજાય, બહુ સૂક્ષ્મ છે, જરા સમજવું આકરું છે. પ્રમાદ એ સર્વ કર્મનો, બધા કર્મ સેનાથી થાય છે, પ્રમાદ. પ્રમાદ એટલે ઉપયોગ રહિત જીવની અવસ્થા, અને જ્યારે ઉપયોગ રહિત અવસ્થા હોય ત્યારે જીવ ક્યાં હોય, પરમ, પરમા હોય. તો પ્રમાદ એ સર્વ કર્મનો હેતુ છે, અને જ્યારે આ સદગ્રંથનું અવલોકન થાય, જ્યારે સત્સંગ સ્વાધ્યાય ભક્તિ એની અંદર જીવ હોય ત્યારે અહીંયા પ્રમાદ ન હોય. પોતાનો જીવ ક્યાં જોડાયેલો છે, સતની સાથે, સતના વચનમાં, સત્પુરુષ સાથે, સદબોધમાં, કોઈને કોઈ એનું સ્વરૂપ છે, સતનું સ્વરૂપ છે. સત્સંગ સમાગમ સદગ્રંથ ભક્તિ સ્વાધ્યાય આ બધા સતના સ્વરૂપ છે, એમાં જોડાયેલો છે. કર્મ નહીં બંધાય ત્યારે, ત્યારે કર્મ નહીં બંધાય. અને હમણાં જેવું આ બધું છોડી દેશું એટલે ડગલે ને પગલે કર્મ ક્યારે બંધાશે એ કઈ ખબર જ નહીં પડે, એની પરંપરા શરૂ થઈ જશે. પ્રમાદ એ સર્વ કર્મનો હેતુ છે. એટલે ભગવાને ગૌતમને ઉત્તરાધ્યાયન સૂત્રમાં કેટલી વાર કહ્યું, 24 વાર કીધું કે સમયમ ગોયમ મા પમા, હે ગૌતમ ક્ષણ વારનો પણ પ્રમાદ ન કર. આટલું બધું જૈન ધર્મનો યોગ
અપ્રમાદ એ જૈન ધર્મનો યોગ છે, અપ્રમત યોગ એ જૈન ધર્મનો યોગ છે. પત્ર અહીંયા પૂરો થાય છે વિશેષ અવસરે.